એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પુરાતત્વની, આર્કિયોલોજી. નામ સાંભળતા જ પેલી ફિલ્મો યાદ આવી જાય નહીં?
હા બિલકુલ, ઇન્ડિયાના જોન્સ ને એ બધું, સાહસ, ખજાનો.
પણ શું પુરાતત્વ ખરેખર એવું જ છે કે પછી કંઈક જુદું જ? આ સમજવા માટે આજે આપણે પોલ બાનના એક સરસ પુસ્તક પુરાતત્વ એક ખૂબ જ સંક્ષિપ્ત પરિચયની ઊંડી વાત કરીશું.
બરાબર, અને આ પુસ્તક બહુ જરૂરી છે કારણ કે એ પેલી ફિલ્મી છાપ છે ને એને તોડીને વાસ્તવિક ચિત્ર આપે છે પુરાતત્વની અસલી દુનિયા, કદાચ ફિલ્મોથી પણ વધુ રસપ્રદ.
અને આજે પણ એ એટલું જ મહત્વનું છે કારણ કે આ ખાલી ખંડેર ખોદવાની વાત નથી, આ તો માનવ ઇતિહાસનો પેલો 99% હિસ્સો છે ને જે લખાયો જ નથી એની વાત છે.
એકદમ સાચી વાત. તો ચાલો શરૂ કરીએ. પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. પોલ બાન.
હા, કોણ છે પોલ બાન?
પોલ જી બેન એ બ્રિટનના જાણીતા પુરાતત્વવિદ છે. એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે અને એમની ખાસિયત છે પેલી પાષાણયુગની ગુફા કલા. યુરોપની જે હજારો વર્ષ જૂની કેવ આર્ટ છે ને એના એ નિષ્ણાત ગણાય.
ઓ વાહ, એટલે અભ્યાસ તો ઘણો ઊંડો કહેવાય. પણ એટલા ટૂંકા પરિચય માટે એમની શું ખાસ વાત છે?
એમની ખાસ વાત એ છે કે જુઓ, એક તો શૈક્ષણિક ઊંડાણ તો ખરું જ, પણ સાથે સાથે આ અઘરા વિષયોને એકદમ સરળ ભાષામાં રસ પડે એમ અને થોડી રમૂજ સાથે સમજાવવાની ગજબની આવડત છે એમની પાસે.
એટલે બધા સમજી શકે એમ?
હા, ખાલી વિદ્વાના માટે નહીં, સામાન્ય માણસને પણ મજા આવે. અને બીજું, એ એક બહુ જ પ્રખ્યાત પુરાતત્વના પાઠ્યપુસ્તક આર્કિયોલોજી થિયોરીઝ મેથડ્સ એન્ડ પ્રેક્ટિસ ના સહલેખક પણ છે કોલિન રેનફ્રુ સાથે. એટલે એમની વાતમાં વજન પણ છે અને સરળતા પણ.
સરસ, તો હવે સીધા પુસ્તક પર આવીએ. મુખ્ય વાત શું છે આ પુસ્તકની? શું કહેવા માંગે છે લેખક?
જો મુખ્ય હેતુ એ છે કે પુરાતત્વ વિશેની જે રોમેન્ટિક કલ્પનાઓ છે ને, ખજાનાની શોધવાળી, એને દૂર કરવી. બાન સાફ કહે છે કે ભાઈ, આ કોઈ ખજાનાની શોધ નથી, આ તો એક ગંભીર પદ્ધતિસર ચાલતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
વૈજ્ઞાનિક પ્રક્રિયા?
હા, અને એ સમજાવે છે કે માનવ ઇતિહાસનો જે 99%થી વધુ ભાગ છે જેના વિશે કશું લખાયેલું નથી મળતું, એને સમજવાનો એકમાત્ર રસ્તો પુરાતત્વ છે, બીજો કોઈ રસ્તો જ નથી.
99%? બાપ રે, આ તો વિચારવા જેવું છે. મતલબ આપણે જે ઇતિહાસ ભણીએ છીએ એ તો ખાલી ઉપરની પરત જ થઈ.
બિલકુલ, એ જ. પુરાતત્વવિદો શું કરે તો કે આપણા પૂર્વજોએ જે ભૌતિક વસ્તુઓ પાછળ છોડી દીધી છે, પથ્થરના ઓજાર હોય, માટીના વાસણના ટુકડા હોય, જૂના મકાનના પાયા હોય કે પછી આખે આખા શહેરના ખંડેર, બસ આ બધાનો અભ્યાસ કરે
અને એના પરથી ભૂતકાળનું ચિત્ર ઊભું કરે.
હા, એ પુરાવાના આધારે એ લોકોનું જીવન કેવું હતું, સમાજ કેવો હતો, શું માનતા હતા, એમનું પર્યાવરણ સાથેનું શું લેવા દેવા હતો, આ બધું સમજવાનો પ્રયત્ન કરે. પુસ્તક આખી પ્રોસેસ સમજાવે છે. જગ્યા કઈ રીતે શોધવી, ખોદકામ કઈ રીતે કરવું, વસ્તુ કેટલી જૂની છે એ કેમ નક્કી કરવું, અને આ બધું મહત્વનું કેમ છે.
એટલે આ પુસ્તક આમ તો પુરાતત્વની આખી સફર જેવું થયું, શરૂઆતથી અત્યારના પ્રશ્નો સુધી.
હા બરાબર, પુરાતત્વ શું છે એની વ્યાખ્યાથી શરૂઆત કરે છે અને કહે છે કે ભાઈ, ડાયનોસોર આમાં ના આવે.
હા, એ બહુ મોટી ગેરસમજ છે લોકોમાં.
પછી એના ઇતિહાસ પર જાય છે, કેવી રીતે પહેલા લોકો શોખ ખાતર જૂની વસ્તુઓ ભેગી કરતા હતા અને ધીરે ધીરે એમાંથી આખી સાયન્ટિફિક ડિસિપ્લિન બની. પછી ખોદકામની રીતો, ડેટિંગની પદ્ધતિઓ, લેબમાં શું એનાલિસિસ થાય એ બધું.
અને પેલું નૈતિક અને રાજકીય પાસાઓનું શું?
હા, એ પણ છે. ભૂતકાળનો રાજકારણમાં કેમ ઉપયોગ થાય છે, કોનો વારસો કોનો કહેવાય, એવા જે વિવાદો ચાલે છે, લૂંટફાટ ને યુદ્ધથી જે નુકસાન થાય છે, એ બધા પર પણ વાત કરી છે.
ચાલો થોડું વધારે વિગતમાં જઈએ. શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. પુરાતત્વ એટલે શું એ પુસ્તક કેવી રીતે સમજાવે છે?
પહેલા જ પ્રકરણમાં બાંધભાર મૂકીને કહે છે કે પુરાતત્વ એટલે ભૌતિક અવશેષો દ્વારા માનવ ભૂતકાળનો અભ્યાસ. અને આ ખાસ એટલા માટે છે કે એ પેલો 99% ઇતિહાસ છે ને જે લખાયો નથી એનો અવાજ છે.
અલિખિત ઇતિહાસનો અવાજ.
હા, કારણ કે લખાયેલો ઇતિહાસ કોનો હોય? મોટે ભાગે રાજા મહારાજાનો, યુદ્ધોનો, મોટી ઘટનાઓનો. પણ સામાન્ય માણસનું શું? ખેડૂત, કારીગર, સ્ત્રીઓ, બાળકો, એમનું જીવન કેવું હતું? એમની વાર્તા કોણ કહે? એ પુરાતત્વ કહે છે.
અને આ વિષયનો વિકાસ કઈ રીતે થયો? પુસ્તક એના ઇતિહાસ વિશે શું કહે છે?
એ બીજા પ્રકરણમાં આવે છે. શરૂઆતમાં તો પેલું એન્ટિક્વેરિયનિઝમ હતું, મતલબ પૈસાદાર લોકો શોખથી જૂની વસ્તુઓ ભેગી કરે. પછી ધીમે ધીમે વૈજ્ઞાનિક અભિગમ આવ્યો, જેમ કે લોકોને સમજાયું કે જમીનમાં નીચે જાઓ એમ જૂનું મળે, ઉપર નવું, અને સ્ટ્રેટિગ્રાફી કહેવાય.
ઓ હા, પેલું સ્તર પ્રમાણે.
હા, અને મજાની વાત એ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ થોમસ જેફર્સને પણ આ સિદ્ધાંત વાપરો હતો. પછી ડેનમાર્કના ક્રિશ્ચિયન થોમસને પેલી થ્રી એજ સિસ્ટમ આપી, પાષાણયુગ, કાંસ્ય યુગ, લોહયુગ. એનાથી પ્રાગૈતિહાસિક સમયને ગોઠવવામાં બહુ મદદ મળી.
અને પછી રેકોર્ડિંગનું મહત્વ આવ્યું હશે.
બરાબર. 19મી સદીમાં જનરલ પીટ રિવર્સ જેવા લોકો આવ્યા, જેમણે કહ્યું કે ભાઈ, ખોદકામ બહુ ધ્યાનથી કરો અને બધું ઝીણવટથી નોંધો. આ બધા પ્રયત્નોથી ધીરે ધીરે પુરાતત્વ એક વૈજ્ઞાનિક શિસ્ત બની.
સારું, તો આ વૈજ્ઞાનિક શિસ્તમાં ફિલ્ડવર્ક એટલે કે ક્ષેત્રકાર્ય એ કેવી રીતે થાય? જગ્યાઓ કેવી રીતે શોધે પુરાતત્વવિદો?
એ ત્રીજા પ્રકરણમાં છે. જગ્યા શોધવાની ઘણી રીતો છે. ખેતરોમાં કે ખુલ્લી જમીન પર ચાલીને જૂના ઠીકરા કે પથ્થરના ઓજાર શોધવા, એટલે કે ફિલ્ડ વોકિંગ. પછી સેટેલાઇટની તસવીરો, હવાઈ ફોટા, અને આજકાલ તો લાઈડાર જેવી ટેકનોલોજી આવી ગઈ છે, એ તો ગાઢ જંગલમાં ઝાડની નીચે શું છુપાયેલું છે ને એ પણ બતાવી દે.
ગજબ કહેવાય, પણ સૌથી મુખ્ય તો ખોદકામ જ ને?
હા, પણ ખોદકામ બહુ જ ધ્યાન માગી લેવું કામ છે. કેમ કે એક રીતે જુઓ તો ખોદકામ એ સ્થળનો નાશ જ છે. એકવાર ખોદી નાખ્યો પછી એ પાછું પહેલા જેવું ન થાય.
એટલે રેકોર્ડિંગ બહુ જ જરૂરી.
અત્યંત જરૂરી. દરેક વસ્તુ ક્યાં મળી, કેટલી ઊંડે મળી, કઈ સ્થિતિમાં હતી, એની આજુબાજુ બીજું શું શું મળ્યું, આ બધું જ એકદમ ચોકસાઈથી નોંધવું પડે. અને અહીં જ પુરાતત્વનો સૌથી મહત્વનો સિદ્ધાંત આવે છે, સંદર્ભ, કોન્ટેક્સ્ટ.
સંદર્ભ, કોન્ટેક્સ્ટ એટલે શું?
સંદર્ભ એટલે કોઈ વસ્તુ ક્યાં મળી એની પૂરી માહિતી. જમીનમાં કેટલી ઊંડે હતી, સ્થળ પર કઈ જગ્યાએ હતી, એની સાથે બીજી કઈ વસ્તુઓ હતી. આ જે માહિતી છે ને, એ પેલી વસ્તુ કરતાં પણ વધારે કિંમતી છે.
એમ, વસ્તુ કરતાં એની જગ્યા વધુ કિંમતી?
હા, કારણ કે સંદર્ભ વગરની વસ્તુ, માની લો કે તમને એક જૂનો ઘડો મળ્યો, પણ ક્યાંથી મળ્યો, કોણે દાટ્યો, કયા સમયનો છે એ કંઈ ખબર નથી, તો એ ખાલી એક જૂનો ઘડો છે. પણ જો એ જ ઘડો કોઈ ઘરના ખૂણામાંથી, બીજા વાસણો સાથે, ચોક્કસ સ્તરમાંથી મળે, તો એ આખી વાર્તા કહે છે.
ઓ, હવે સમજાયું. એટલે જ પેલી ગેરકાયદેસર ખોદકામ અને લૂંટફાટ આટલી ખરાબ છે.
બરાબર. એનાથી ખાલી વસ્તુ નથી ચોરાતી, એ વસ્તુ જે વાર્તા કહી શકતી હતી એ હંમેશ માટે ખતમ થઈ જાય છે. વસ્તુ પોતે શું છે એના કરતાં પણ એ ક્યાં અને કેવી રીતે મળી એ વધુ કિંમતી માહિતી છે. આ આખા પુરાતત્વનો સૌથી મોટો પાઠ છે એમ કહી શકાય.
ખૂબ જ અગત્યની વાત. અચ્છા, પછી એ વસ્તુ કેટલી જૂની છે એ કેવી રીતે નક્કી થાય?
એ ચોથા પ્રકરણમાં છે. ડેટિંગ પદ્ધતિઓ. મુખ્ય બે પ્રકાર છે. એક છે સંબંધિત ડેટિંગ, રિલેટિવ ડેટિંગ. એ ખાલી એટલું જ કહે કે કઈ વસ્તુ બીજી કરતાં જૂની છે. જેમ પેલું સ્તરવાળું ઉદાહરણ, નીચેનું જૂનું, ઉપરનું નવું.
અને બીજું,
જે ચોક્કસ તારીખ આપે.
હા, એને નિરપેક્ષ ડેટિંગ, એબ્સોલ્યુટ ડેટિંગ કહેવાય. એ ચોક્કસ વર્ષોમાં તારીખ આપે. એમાં સૌથી પ્રખ્યાત છે રેડિયો કાર્બન ડેટિંગ, C14.
હા, એ તો બહુ સાંભળ્યું છે. એ કેવી રીતે કામ કરે?
સાવ સરળ રીતે કહું તો, દરેક જીવંત વસ્તુ, ઝાડ, પ્રાણી, માણસ, એ વાતાવરણમાંથી કાર્બન-14 નામનો એક રેડિયો એક્ટિવ પદાર્થ લેતી હોય છે.
ઓકે. જ્યારે એ જીવ મરી જાય ત્યારે એ કાર્બન-14 લેવાનું બંધ કરી દે, અને એના શરીરમાં જે C14 હોય એ ધીમે ધીમે ઓછો થવા લાગે, એક નક્કી દરે. તો વૈજ્ઞાનિકો શું કરે? હાડકા, લાકડું, કોલસો, આવી જે કાર્બનિક વસ્તુઓ મળે એમાં કેટલો C14 બાકી છે એ માપે, અને એના પરથી ગણતરી કરીને કહી શકે કે એ જીવ કેટલા સમય પહેલા મરી ગયો હશે.
રસપ્રદ છે. અને બીજી કોઈ પદ્ધતિઓ?
હા, પેલું ઝાડના થડમાં જે ગોળ ગોળ વલયો હોય ને, એ ગણીને પણ ચોક્કસ વર્ષ જાણી શકાય. એને ડેન્ડ્રોક્રોનોલોજી કહેવાય. આવી બીજી પણ પદ્ધતિઓ છે.
સારું, તો હવે વસ્તુઓ મળી ગઈ, એનો સમય પણ ખબર પડી ગઈ, પણ એના પરથી ભૂતકાળનું અર્થઘટન કેવી રીતે થાય? પુસ્તકમાં પેલું સિદ્ધાંતનું શું મહત્વ છે?
હા, એ પાંચમું પ્રકરણ છે અને થોડું અટપટું પણ છે, જો, પુરાતત્વનો હેતુ ખાલી વસ્તુઓ ભેગી કરવાનો નથી, પણ ભૂતકાળના સમાજને સમજાવવાનો છે. પણ આ સમજાવવું કેવી રીતે? એના માટે જુદા જુદા વિચારો છે.
જેમ કે
1960-70ના દાયકામાં પ્રોસેસ્યુઅલ પુરાતત્વ આવ્યો. એમણે કહ્યું કે આપણે વિજ્ઞાનની જેમ કામ કરવું જોઈએ. ભૂતકાળમાં શું થયું એના ચોક્કસ નિયમો શોધવા જોઈએ. લોકો શું કરતા હતા અને એની પાછળ કયા બાહ્ય કારણો હતા, જેમ કે પર્યાવરણમાં ફેરફાર થયો, વસ્તી વધી વગેરે.
એટલે એકદમ વૈજ્ઞાનિક અભિગમ.
હા, પણ પછી આવી પોસ્ટ પ્રોસેસ્યુઅલ વિચારધારા. એ લોકોએ કહ્યું કે ભાઈ, ખાલી બાહ્ય કારણો જ નહીં, લોકો શું વિચારતા હતા, એમની માન્યતાઓ શું હતી, સમાજમાં સત્તાના સંબંધો કેવા હતા, પ્રતીકોનો શું અર્થ હતો, આ બધું પણ એટલું જ મહત્વનું છે.
એટલે માણસના વિચારો અને માન્યતાઓ પર ભાર.
બરાબર. અને એમણે એમ પણ કહ્યું કે ભૂતકાળનું અર્થઘટન ક્યારેય એકદમ ઓબ્જેક્ટિવ ન હોઈ શકે. આપણે જે રીતે વિચારીએ છીએ એની અસર તો પડવાની જ છે. એટલે એક રીતે કહીએ તો પ્રોસેસ્યુઅલ પૂછે છે શું થયું, જ્યારે પોસ્ટ પ્રોસેસ્યુઅલ પૂછે છે લોકોએ એનો શું અર્થ કાઢ્યો.
આ તો ઊંડો મુદ્દો છે.
છે જ. પણ મૂળ વાત એ કે પુરાતત્વ ખાલી વસ્તુઓનું લિસ્ટ નથી બનાવતું, એ ભૂતકાળની વાર્તા કહેવાનો એને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
અને આ વાર્તા કહેવામાં કઈ પદ્ધતિઓ મદદરૂપ થાય છે?
એ છઠ્ઠા પ્રકરણમાં છે. બે મુખ્ય પદ્ધતિઓ છે. એક છે એથનો આર્કિયોલોજી. એમાં શું કરે ખબર છે? પુરાતત્વવિદો આજના સમયના જે આદિવાસી કે પરંપરાગત સમાજો છે ને, એમનો અભ્યાસ કરે.
અત્યારના લોકોનો.
હા, એ જુએ કે આ લોકો વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરે છે, કચરો ક્યાં અને કેવી રીતે નાખે છે, એમના ઘર કેવા હોય છે. આ બધું સમજવાથી ભૂતકાળમાં જે અવશેષો મળે છે ને, એનું અર્થઘટન કરવામાં મદદ મળે.
ઓ, એટલે વર્તમાન પરથી ભૂતકાળને સમજવાનો પ્રયાસ.
બરાબર. અને બીજું છે પ્રાયોગિક પુરાતત્વ. એમાં સંશોધકો જાતે જ જૂના જમાનાના ઓજારો બનાવીને વાપરી જુએ. પથ્થરમાંથી છરી કેમ બનતી હશે, એનાથી લાકડું કપાય, જૂની રીતે ઘર બાંધી જુએ. આનાથી એ સમયની ટેકનોલોજી અને જીવનશૈલી વિશે પ્રેક્ટિકલ સમજ મળે.
આ તો બહુ રસપ્રદ કહેવાય. હવે વાત કરીએ પેલા સંવેદનશીલ મુદ્દાઓની. પુસ્તક નૈતિક અને રાજકીય પાસાઓ વિશે શું કહે છે? આ પણ મહત્વનું છે નહીં?
બહુ જ. સાતમું પ્રકરણ આના પર જ છે અને એ બહુ ગંભીર મુદ્દાઓ ઉઠાવે છે. પહેલી વાત તો એ કે ભૂતકાળનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કેવી રીતે થાય છે.
જેમ કે?
દાખલા તરીકે, નાઝીઓએ જર્મનીમાં પુરાતત્વનો ઉપયોગ પોતાની આર્યન જાતિની શ્રેષ્ઠતા સાબિત કરવા કર્યો હતો. ઘણા દેશોમાં રાષ્ટ્રવાદીઓ પોતાનો દેશ કેટલો જૂનો અને ભવ્ય છે એ બતાવવા પુરાતત્વીય પુરાવાઓનો ઉપયોગ કરે છે. આપણે ત્યાં ભારતમાં પણ જોઈએ છીએ, કોઈ ઐતિહાસિક સ્થળ કે સ્મારકને લઈને કેવા ગૌરવ અને ક્યારેક વિવાદ પણ થાય છે.
હા, એ તો છે જ. અને પેલો વારસાના વિનાશનો મુદ્દો,
એ તો બહુ મોટી ચિંતા છે. એક તો પેલી ગેરકાયદેસર ખોદકામ અને લૂંટફાટ, એનાથી વસ્તુઓ તો જાય જ છે પણ એનો સંદર્ભ, એની કહાની પણ મરી જાય છે. બીજું, યુદ્ધ અને ઝઘડાઓમાં જે નુકસાન થાય છે.
પેલું અફઘાનિસ્તાનમાં બામિયાનની બુદ્ધ પ્રતિમાઓ થોડી હતી એ.
હા, અને સિરિયામાં પાલ્માયરા શહેરને જે નુકસાન થયું. અને ત્રીજો અને કદાચ સૌથી મોટો ખતરો એ છે આપણો આધુનિક વિકાસ. રોડ બનાવવા, ડેમ બાંધવા, ફેક્ટરીઓ નાખવી, શહેરો મોટા કરવા, આ બધામાં કેટલાય પુરાતત્વીય સ્થળો જેની આપણને ખબર પણ નથી હોતી એ કાયમ માટે ખતમ થઈ જાય છે.
બહુ દુઃખદ વાત છે. અને આ સંદર્ભમાં પેલો પુનર્વસન, રીપેટ્રીએશનનો મુદ્દો પણ આવે ને. કોનો વારસો કોની પાસે રહેવો જોઈએ, આ પણ બહુ ચર્ચાય છે.
હા, અને બહુ જ જટિલ અને ભાવનાત્મક મુદ્દો છે. પુસ્તકમાં એલ્ગેન માર્બલ્સનું ઉદાહરણ છે. ગ્રીસના પાર્થેનોન મંદિરના શિલ્પો જે અત્યારે બ્રિટિશ મ્યુઝિયમમાં છે, ગ્રીસ વર્ષોથી એને પાછા માંગી રહ્યું છે. બીજો દાખલો અમેરિકાના કેનેવિક મેનનો છે. એક 9000 વર્ષ જૂનું હાડપિંજર મળ્યું. વૈજ્ઞાનિકો એનો અભ્યાસ કરવા માંગતા હતા પણ ત્યાંના મૂળ અમેરિકી સમુદાયો કહેતા હતા કે એ અમારા પૂર્વજ છે, એમને માનભેર દફનાવી દો. બહુ લાંબો કાનૂની અને નૈતિક સંઘર્ષ ચાલ્યો.
આ બધા મુદ્દાઓ ખરેખર એક મોટો સવાલ ઊભો કરે છે, ભૂતકાળનો માલિક કોણ છે?
એ જ વિજ્ઞાન, જે તે દેશના લોકો કે પછી આખી માનવજાત. આનો કોઈ સહેલો જવાબ નથી, પણ આ બધા પાસા ઉપર વિચાર કરવા પ્રેરે છે.
અને પુસ્તક ભવિષ્ય વિશે શું કહે છે? પુરાતત્વનું ભવિષ્ય કેવું દેખાય છે?
આઠમું છેલ્લું પ્રકરણ એ ભવિષ્ય તરફ જુએ છે અને એમાં નવી ટેકનોલોજીની વાત છે જે પુરાતત્વમાં ક્રાંતિ લાવી રહી છે. ખાસ કરીને બે વસ્તુઓ, એક તો પ્રાચીન ડીએનએ એટલે કે એડીએનએનું વિશ્લેષણ.
એનાથી શું ખબર પડે?
એનાથી હજારો વર્ષ જૂના હાડકામાંથી ડીએનએ કાઢીને જાણી શકાય છે કે એ લોકો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, એમના વંશજો કોણ છે, કયા રોગો હતા એમને. બીજું છે આઇસોટોપિક વિશ્લેષણ. હાડકા અને દાંતના કેમિકલ એનાલિસિસ પરથી ખબર પડે કે એ વ્યક્તિ ક્યાં મોટી થઈ હતી, એ શું ખાતી હતી.
અરે વાહ, આ તો જાસૂસી જેવું થયું.
કંઈક છે. અને બીજો એક મહત્વનો વિકાસ છે સાંસ્કૃતિક સંસાધન વ્યવસ્થાપન. એને બચાવ પુરાતત્વ, રેસ્ક્યુ આર્કિયોલોજી પણ કહે છે.
એ શું છે?
એમાં એવું હોય કે કોઈ મોટો વિકાસ પ્રોજેક્ટ શરૂ થાય, જેમ કે રોડ બનાવવાનો હોય કે ડેમ, તો એ પહેલાં પુરાતત્વવિદો ત્યાં જઈને તપાસ કરે કે જમીનમાં નીચે કોઈ મહત્ત્વના અવશેષો છે કે નહીં. જો હોય તો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા એને ખોદીને બચાવી લેવાય, અથવા ઓછામાં ઓછું એનું રેકોર્ડિંગ કરી લેવાય.
આ તો બહુ જ જરૂરી છે, ખાસ કરીને આપણા ગુજરાત જેવા વિસ્તારો માટે જ્યાં આટલો વિકાસ થઈ રહ્યો છે.
બિલકુલ. ઘણીવાર આ એક જ રસ્તો હોય છે છુપાયેલા ઇતિહાસને બચાવવાનો. અંતે પુસ્તકનો સાર એ જ છે કે આપણો ભૂતકાળ, આપણો વારસો એ બહુ નાજુક છે અને એને સાચવવાની જવાબદારી આપણા સૌની છે.
તો આ આ આખી વાતચીત પરથી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકાય? આપણા રોજિંદા જીવન સાથે એને કેવી રીતે જોડી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પુરાતત્વ એક વિજ્ઞાન છે. પેલી ફિલ્મોવાળી રોમાન્ટિક કલ્પનાઓ છોડી દેવાની. આ ધીરજ, પદ્ધતિ અને ઝીણવટનું કામ છે. આપણે ત્યાં ધોળાવીરા કે લોથલમાં જે કામ થયું છે એ જુઓ તો ખ્યાલ આવે. આ સમજ આપણને ઇતિહાસને વધુ ગંભીરતાથી લેતા શીખવે છે.
બીજો મુદ્દો પેલો સંદર્ભનો, એ મને બહુ મહત્વનો લાગ્યો.
હા, બીજો મુદ્દો સંદર્ભ સર્વોપરી છે. વસ્તુ કરતાં એ ક્યાંથી અને કેવી રીતે મળી એ વધુ મહત્વનું છે. આપણને ક્યાંકથી કોઈ જૂનો સિક્કો કે ઠીકરું મળે તો એને ઉઠાવીને ઘરમાં મૂકી દેવાને બદલે એ ક્યાં મળ્યું, આસપાસ શું હતું, એ નોંધવું કે કોઈ જાણકારને બતાવવું કેટલું જરૂરી છે, એ આ પુસ્તક શીખવે છે.
ત્રીજું, ભૂતકાળનું અર્થઘટન સ્થિર નથી.
બરાબર. ત્રીજો સંદેશ, ભૂતકાળનું અર્થઘટન સતત બદલાતું રહે છે. જેમ જેમ નવા પુરાવા મળે, નવી ટેકનોલોજી આવે, નવી વિચારસરણી આવે, તેમ ઇતિહાસ વિશેની આપણી સમજ પણ વિકસે છે. એટલે કોઈ પણ વાતને છેલ્લું સત્ય માની લેવાની જરૂર નથી.
અને ચોથો મુદ્દો, સામાન્ય માણસનો ઇતિહાસ.
ચોક્કસ. ચોથું, પુરાતત્વ એ સૌનો ઇતિહાસ છે. એ ખાલી રાજા મહારાજાની વાત નથી કરતું, પણ સામાન્ય લોકો જેમણે પોતે કશું લખ્યું નથી એમના જીવનની ઝલક આપે છે. હડપ્પન સંસ્કૃતિના રમકડા, વાસણો, નાના ઘરો, આ બધું આપણને એ સમયના સામાન્ય માણસની વાત કહે છે.
અને છેલ્લે પાંચમો મુદ્દો, ભૂતકાળ અને વર્તમાનનો સંબંધ.
હા, પાંચમો, ભૂતકાળ જીવંત છે અને વર્તમાન પર તેની અસર છે. તેનો ઉપયોગ રાજકારણમાં થાય છે, ઓળખ માટે થાય છે, વિવાદોમાં થાય છે. આપણે ત્યાં ઐતિહાસિક સ્થળોને લઈને જે ચર્ચાઓ ચાલે છે એ આનું ઉદાહરણ છે. આ સમજ આપણને વર્તમાનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને એ પણ યાદ અપાવે છે કે આ વારસો કેટલો નાજુક છે અને એને સાચવવો કેટલો જરૂરી છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે એકદમ યાદ રહી જાય એવા છે, એમાંથી કેટલાક કહેશો?
હા, એક બહુ મજાનો વિચાર છે કે પુરાતત્વ એક કચરાનું વિજ્ઞાન છે.
કચરાનું વિજ્ઞાન?
હા, સાંભળવામાં વિચિત્ર લાગે પણ એ સાચું છે. પુરાતત્વવિદોને મોટે ભાગે શું મળે? લોકોએ ફેંકી દીધેલી વસ્તુઓ, તૂટેના વાસણ, બચેલો ખોરાક, એટલે કે કચરો. પણ આ કચરો જ સૌથી પ્રમાણિક હોય છે. એ ભેદભાવ વગર બધા લોકોના જીવનની સાચી વાર્તા કહે છે.
વાત તો સાચી છે. અને પેલો સંદર્ભવાળો વિચાર?
સંદર્ભ વિનાની કલાકૃતિ માત્ર એક સુંદર વસ્તુ છે, પણ સંદર્ભ સાથે તે ઇતિહાસનો એક ટુકડો છે. આ ફરી એ જ વાત, વસ્તુ ક્યાંથી મળી એ જ એનો જીવ છે. લૂંટાયેલી વસ્તુઓ કેમ ઇતિહાસ માટે નકામી થઈ જાય છે એ આના પરથી સમજાય.
ભૂતકાળના ઉપયોગ વિશે પણ કંઈક હતું ને?
હા, એક મસ્ત વાક્ય છે. ભૂતકાળ એ કોઈ વિદેશી દેશ નથી, તે એક સંસાધન છે જેનો વર્તમાનમાં સક્રિયપણે ઉપયોગ થાય છે. મતલબ કે ભૂતકાળ ખાલી ભણવાનો વિષય નથી, એ આપણી આજની ઓળખ, આપણા રાજકારણ, આપણા ઝઘડાઓનો ભાગ છે. એટલે એની સાથે નૈતિક જવાબદારીઓ જોડાયેલી છે.
અને પુરાતત્વનું જે મૂળભૂત મહત્વ છે એના વિશે?
કદાચ સૌથી દમદાર વાક્ય આ છે, 99% થી વધુ માનવ ઇતિહાસ માટે પુરાતત્વ એકમાત્ર અવાજ છે આના વગર આપણે કોણ હતા, ક્યાંથી આવ્યા એ કશું જ ન જાણતા હોત. લખવાનું તો હજી કાલે જ શરૂ થયું કહેવાય માનવ ઇતિહાસની સરખામણીમાં. એ લાખો વર્ષોની કહાણી ફક્ત પુરાતત્વ જ કહી શકે છે.
આ બધી વાતો બહુ વિચારવા જેવી છે, પણ આનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે પુરાતત્વ પાસેથી શું શીખી શકીએ?
વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ. પુરાતત્વવેદ કેવી રીતે અધૂરા પુરાવા પરથી તારણ કાઢે છે, અલગ અલગ શક્યતાઓ વિચારે છે, પોતાના પૂર્વગ્રહોને ઓળખે છે. આ જ વસ્તુ આપણને રોજ જે માહિતી મળે છે સમાચારમાં, વોટ્સએપ પર, જાહેરાતોમાં, એને ચકાસવામાં, એનું વિશ્લેષણ કરવામાં મદદ કરી શકે.
સાચી વાત. બીજું, સમય વિશેનો આપણો દ્રષ્ટિકોણ પણ બદલાઈ શકે.
હા, ડીપ ટાઈમની સમજ. આપણો ઇતિહાસ કેટલો લાંબો છે, આપણું જીવન એમાં કેટલું નાનું છે, આ સમજ આપણને આજની સમસ્યાઓને મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં મદદ કરે છે. ભૂતકાળમાં પર્યાવરણના કેવા ફેરફારો થયા, માણસોએ એનો સામનો કેવી રીતે કર્યો, એમાંથી આજે પણ આપણે ઘણું શીખી શકીએ છીએ.
અને જ્યારે આપણે કોઈ મ્યુઝિયમ કે જૂની જગ્યાએ જઈએ ત્યારે પણ આ સમજ કામ આવે ને?
બિલકુલ. પછી આપણે ખાલી વાહ સરસ મૂર્તિ છે એમ કહીને આગળ નથી વધી જતા. આપણે વિચારીએ, આ ક્યાંથી મળી હશે, કોણે બનાવી હશે, કોણે વાપરી હશે, એના પરથી શું જાણવા મળે છે. આપણી મુલાકાત વધારે ઊંડી અને રસપ્રદ બને.
અને કદાચ આપણી આસપાસની રોજબરોજની વસ્તુઓ પ્રત્યે પણ આપણી નજર બદલાય.
ચોક્કસ. વિચારવા જેવું છે કે આજે આપણે જે પ્લાસ્ટિકની બોટલ વાપરીને ફેંકી દઈએ છીએ, કે આપણો જૂનો મોબાઈલ, કે આપણા કપડાં, હજારો વર્ષ પછી ભવિષ્યના પુરાતત્વવિદોને આ મળશે તો એ આપણા વિશે શું વિચારશે? આપણી આ ભૌતિક સંસ્કૃતિ આપણી કઈ વાર્તા કહેશે?
આજના આખા વાર્તાલાપમાંથી તમને વ્યક્તિગત રીતે શું સૌથી વધુ સ્પર્શી ગયું?
મારા માટે તો પેલી 99% વાળી વાત, પુરાતત્વ કેવી રીતે એ અલિખિત ઇતિહાસનો, એ સામાન્ય લોકોનો અવાજ બને છે જેમનું નામ ઇતિહાસના પાના પર ક્યાંય નથી. આ કચરા જેવા લાગતા અવશેષોમાંથી આખી સંસ્કૃતિ ઊભી કરવી એ મને ખરેખર અદ્ભુત લાગે છે. અને એ પણ સમજાયું કે આ કામમાં કેટલી ચોકસાઈ અને કેટલી નૈતિક જવાબદારી રહેલી છે.
મને પણ પેલી વાત બહુ ગમી કે ભૂતકાળ કેટલો જીવંત અને વિવાદાસ્પદ હોઈ શકે છે. ભૂતકાળનો માલિક કોણ એ સવાલ સહેલો નથી. અને એ પણ કે નવી ટેકનોલોજી જેમ કે પેલું ADNA એ કેવી રીતે આપણી ભૂતકાળની સમજને સતત બદલી રહી છે. કોણ જાણે ભવિષ્યમાં હજી શું શું જાણવા મળશે.
અને કદાચ શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર આપણે મૂકી શકીએ. જેમ પુરાતત્વવિદો ભૌતિક વસ્તુઓમાંથી ભૂતકાળને સમજીએ છે, એમ આપણી આજની ડિજિટલ દુનિયા, આપણા સોશિયલ મીડિયાના પદચિહ્નો, આપણો ઓનલાઈન ડેટા એ ભવિષ્ય માટે કેવું પુરાતત્વીય સ્થળ છે. ભવિષ્યના ઇતિહાસકારો આપણા આ ડિજિટલ અવશેષો પરથી આપણી વાર્તા કેવી રીતે કહેશે? કંઈક વિચારવા જેવું ખરું ને?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણે દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.